તારીખ 27/11/1998 શ્રી સમયસર ગાથા 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 310. આ પ્રવચન પૂજ્યભાઈ શ્રીની 66મી જન્મજયંતિના દિવસનું છે.
આસમણીસાર શાસ્ત્ર પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. કુંદકુંદાચાર્ય દેવે સંસારમાં પરિભ્રમણ કરતા જીવને મુક્ત થવા માટે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવાના મંગળ કાર્ય માટે આ શાસ્ત્રની રચના કરી છે. શાસ્ત્રના પ્રારંભમાં જ એમણે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા છે. મંગળિક ગાથા છે, એટલે પોતાનું જે ધ્યેય છે, પોતાનું જે લક્ષ્ય બિંદુ છે, સિદ્ધ થવાનું, પરમાત્મા થવાનું, જે પરમાત્માઓ અનંતા થયા અને જે સર્વના અંતરમાં મૂળ સ્વરૂપે બિરાજમાન છે, એવા તમામ સિદ્ધપદને અને નિજ સિદ્ધપદને પણ નમસ્કાર એમાં આવી જાય છે. વંદિતુ સર્વ સિદ્ધે મંગલાચરણમાં પહેલાં જેવી રીતે બે શબ્દ એમણે લખ્યા છે, વંદિતુ સર્વ સિદ્ધે, સર્વ સિદ્ધોને નમસ્કાર કરું છું. સર્વ સિદ્ધોમાં જે સિદ્ધ પરમાત્મા થયા તેમને પણ નમસ્કાર આવે છે, પોતાના નિજ પરમાત્માને પણ નમસ્કાર આવે છે, અને જગતના સર્વ જીવ જે મૂળ પરમાત્મા સ્વરૂપે છે એને પણ નમસ્કાર આવે છે. એવી દ્રષ્ટિ છે આમાં, એવી દ્રષ્ટિને સમ્યક દ્રષ્ટિ કે છે, એવી દ્રષ્ટિને દ્રવ દ્રષ્ટિ કે છે, કે મૂળ દ્રવ એવું છે. સિદ્ધ પરમાત્મા છે એ અશરીરી છે. કેવા છે? અશરીરી છે. એટલે શરીર છે એમનો યોગ એમને ખતમ થઈ ગયો છે. પૂર્વ કર્મના પ્રારબ્ધને લઈને પ્રારબ્ધ અનુસાર સંસારી પ્રાણીઓને શરીરનો યોગ થાય છે, સંયોગ થાય છે, પણ એ શરીર કઈ આત્મા નથી. ગમે તેવું શરીર હોય, એ માટી છે, રચકણ છે, પરમાણુ છે, એની રચના છે. જેને પોતાના નિજ પરમાત્માના દર્શન કરવા છે એને પણ પોતાના અશરીરી પરમાત્માના દર્શન કરવાના છે. ગુરુદેવ શ્રી એમ કહેતા કે આ શાસ્ત્ર અશરીરી સ્વરૂપને બતાવનારું શાસ્ત્ર છે. અશરીરી શબ્દ વાપરતા હતા અને એમને પોતાને પણ જ્ઞાનની, આત્મજ્ઞાનની, સ્વરૂપ જ્ઞાનની, પરમાત્મ જ્ઞાનની ઉત્પત્તિ આ શાસ્ત્રના નિમિત્તે થઈ છે. અને જ્યારે એમને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે એમને મુખ્ય ભાવ એવો આવેલો કે આ તો અશરીરી સ્વરૂપને બતાવે છે, આ શાસ્ત્ર તો અશરીરી સ્વરૂપને બતાવે છે. એવું પોતાનું અશરીરીપણું અંતરમાં પ્રત્યક્ષપણે અનુભવ્યો અને એ અનુભવમાં આ ભગવાન કુંદકુંદ આચાર્ય દેવના વચનો એમને નિમિત્ત થયા. જોકે કૃપાળુદેવને પણ આ જ સમયસારના વચનો નિમિત્ત થયા છે. 2000 વર્ષ પહેલા દક્ષિણ ભારતમાં મદ્રાસની આજુબાજુમાં ભગવાન કુંદકુંડાચાર્ય દેવ વિચારતા હતા ત્યારે એમણે આ શાસ્ત્રો લખ્યા છે. 2000 વર્ષ પહેલા લખાયેલું એવું જે આ શાસ્ત્ર, જ્યારે જેને નિમિત્ત થાય છે ત્યારે એને એમ જ લાગે છે કે ભલે શાસ્ત્ર 2000 વર્ષ પહેલાં લખાણું હોય પણ મને જ્ઞાન થવાનું હતું ને, એટલે ખરેખર તો મારા માટે જ લખાયેલું છે. કે એમાંથી અનેક જ્ઞાનીઓ થયા હશે એવું સમર્થ વચન બળ, વચનનું યોગ બળ આ શાસ્ત્રના વચનોમાં શબ્દોમાં રહેલું છે. પણ આપણને 2 જ્ઞાનીનો ખબર પડી એ તો આપણા કાળમાં જ છે, એટલે હજી સમીપના કાળમાં છે એટલે ખ્યાલ આવ્યો. પણ 2000 વર્ષમાં તો અનેક જ્ઞાનીઓ થયા હશે, કેમ કે એવું વચન યોગનું બળ આ કુંદકુંદાચાર્ય દેવના શબ્દોમાં વચનોમાં રહ્યું છે. વંદિતું સવસિદ્ધે ધ્રુવમ અચલમ અણોવમ ગઈ પત્તે ઓછામી સમય પાહુડમ મીણમો સુજ કેવલી ભણિયમ.
અચલ ને અનુપમ ગતિ પામેલ સરે ધને
ગાથા સૂત્રકાર ગ્રંથના પ્રારંભમાં માંગણી કરે છે અને એ માંગણી પૂર્વક ગ્રંથ રચનાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરે છે એટલે દ્રઢ વિશ્વાસથી. પ્રતિજ્ઞામાં કેવો ભાવ હોય છે? દ્રઢતા હોય છે અને વિશ્વાસ હોય છે. હું જે કહેવા માગું છું તે અવશ્ય કહીશ અને મને ખાતરી છે કે નિર્વિઘ્ને આ કામ પૂરું થઈ જશે. વિશ્વાસ પણ હોય છે, ખાતરી પણ હોય છે અને એવી દ્રઢતા પણ હોય છે. એ તો ખાતરીમાં દ્રઢતા સાથે હોય છે. જ્યારે શાસ્ત્ર રચયિતાને એવી ખાતરી છે કે આ શાસ્ત્ર સંપૂર્ણપણે નિર્વિઘ્નપણે પૂર્ણ થશે જ, તો એના સ્વાધ્યાયકર્તાને પણ એવી દ્રઢતા અને એવો વિશ્વાસ ઉત્પન્ન થવો જોઈએ. શું કે આ શાસ્ત્ર વાંચતા મારું પણ કામ પૂરું થશે જ, મારું સ્વકાર્ય સધાશે જ, ચોક્કસ મારું સ્વકાર્ય સધાઈ જશે એ હું સાથે સાથે ગ્રંથકર્તાને સાથે સાથે અધ્યયન કરતાનું પણ માંગલિક વિશ્વાસથી દ્રઢતાથી ઉત્પન્ન થવું ઘટે છે. સમયસરની જે ટીકા છે આ ગાથાની તો વિસ્તાર છે, 2-3 કલાકનો એમાં તો સમય માગેલો વિષય છે. આપણે સમયની મર્યાદામાં સારભૂત વાત લઈ લઈશું. ટીકાને શું કહે છે ગાથાના અર્થમાં? આચાર્ય કહે છે કે હું ધ્રુવ અચળ અને અનુપમ એવા 3 વિશેષોથી વિશિષ્ટ છે એવી જે સિદ્ધ ગતિ છે, પંચમ ગતિ છે, મોક્ષ ગતિ છે, તેને પ્રાપ્ત થયેલા એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને અહો શ્રુત કેવળીઓએ કહેલા આ સમયસર નામના પ્રાભૃતને કહીશ. બહુમાન કર્યું છે કે આ શાસ્ત્ર તો શ્રુત કેવળીઓએ કહેલું છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા જિનેન્દ્રદેવ એ કેવળી પરમાત્મા છે, કેવળ જ્ઞાની પરમાત્મા છે, અને એમને પ્રત્યક્ષ સાંભળનારા જે ગણધરાદિ મહાન આચાર્યો છે એ બધા શ્રુત કેવળીઓ છે. શ્રુત એ ભૂત કૃદંત છે, વ્યાકરણની દ્રષ્ટાએ દ્રષ્ટિએ ભૂત કૃદંત કે છે. ભૂતકૃદંત એટલે ભૂતકાળમાં કામ કરી ગયેલા તે, એમ સાંભળી લીધેલા તે. જેમ આપણે પરદેશથી કોઈ પાછા આવ્યા તો શું કહ્યું, ભાઈ ફોરેન રિટર્ન છે. કેવા છે? ફોરેન રિટર્ન. એમાં સમવસરણથી સાંભળીને આવેલા છે માટે શ્રુત કેવળી છે. શ્રુત એટલે સાંભળીને આવેલા, ઓલા પરદેશથી આવેલા, સમવસરણથી સાંભળીને આવેલા. સાંભળીને આવેલા એટલે પલળીને આવેલા, કોરારી ગયેલા નહીં પાછા. કેમકે ભૂતકાળમાં એ ભૂલ આપણા આત્માએ અનંત વાર કરી છે. એવી રીતે સાંભળીને જે આવ્યા છે એ બરાબર પરિણમીને આવે છે, એવું કામ કરીને આવે. એ ગાથાર્થ્યો ધ્રુવ એટલે નાશ નહીં પામે એવી ગતિ. કેવી ગતિ છે? ત્રણ વિશેષણ આપ્યા ને ગતિને, ધ્રુવ એટલે નાશ નહીં પામે એવી ગતિ. ભવિષ્યમાં ક્યારે પણ એ જીવ સંસારમાં નહીં આવે. સંસારમાં નહીં આવે એટલે સંસાર ઉત્પન્ન થાય એવો દોષ કોઈ નહીં કરે, અને એને ક્યારે પણ દુઃખ નહીં થાય. સંપૂર્ણ સુખ, સંપૂર્ણ આનંદ અને સંપૂર્ણ શાંતિમાં સદાયને માટે બિરાજમાન રહેશે, એને ધ્રુવ કહે છે. અચળ એટલે એમાંથી ચલિત નહીં થાય, એ પણ ધ્રુવને લગતું જ વિશેષણ છે. એ દશામાંથી ક્યારે ચલિત નહીં થાય, અચલિત રહેશે ધ્રુવ. એટલે ઓછું પણ નહીં થાય, એટલું ને એટલું રહેશે, અને વિચલિત પણ નહીં થાય, એને અચલ કહે છે. અને અનુપમ, આ બે શબ્દો કયા, પણ ઉપમા આપવા માટે તો કોઈ જગતમાં પદાર્થ જ નથી, એવી એ અનુપમ ગતિ છે. એ અનુપમ ગતિને અનંત આત્માઓ પામેલા છે. એ બધા આત્માઓ અત્યારે આ લોકના શિખર ઉપર 45 લાખ યોજન એક સિદ્ધશિલા છે ત્યાં બધા બિરાજે છે. અને આપણે સૌએ પણ અંતે ત્યાં જ બિરાજવાનું છે. એટલે અમૃતચંદ્રાચાર્ય તો એમ કહ્યું આ ગાથાની માંગલિકમાં, જુઓ હું તો મારા પહેલા 900 વર્ષે થયેલા ગુરુ સમાન એવા જે કુંદકુંદ આચાર્ય છે એમના સૂત્રોની ટીકા કરું છું, પણ એ ટીકાના માંગલિકમાં હું મારા આત્મામાં પણ સિદ્ધ પરમાત્માના દર્શન કરું છું, અને મારા શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સિદ્ધ પદને હું સ્થાપું છું. પહેલું માંગલિક તો હું એ કરું છું. વળી આ પવિત્ર શાસ્ત્ર જે સાંભળવા આવ્યા છે કે વાંચવા આવ્યા છે એવા સુપાત્ર જીવના આત્મામાં પણ હું સિદ્ધપદને જોઉં છું અને એને પણ હું સ્થાપું છું, અહીંયા મારા જ્ઞાનમાં એને પણ હું સ્થાપું છું. એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવના પવિત્ર સમ્યક જ્ઞાનમાં આપણા સિદ્ધપદનો ફોટો પડેલો છે. અત્યારે તો એ અમૃતચંદ્રાચાર્ય સ્વર્ગમાં બિરાજે છે, કુંદકુંદાચાર્ય પણ સ્વર્ગમાં બિરાજે છે, કેમ કે તો બધા સાગર ઉપમનો આયુષ લઈને ગયા છે અને અહીં તો હજી 10-20 સેંકડા જ ગયા છે, એટલે ત્યાં તો હજી એમનો સ્વાગત ચાલતું હશે. ત્યાં એવું બને કે આવા મોટા મહાન આત્માઓ જ્યાં પધારવાના હોય ત્યાં બીજા જે દેવો હોય એ મંગળ માટેનો કાર્યક્રમ આપણે આપણી મર્યાદામાં કરીએ, પણ એ લોકો પુણ્યની મર્યાદા ગણે છે. એટલે એક મોટું માંગલિકનું નાટક બનાવે દેવોને દેવીઓને બધા એની અંદર હોય પાત્રો તરીકે સ્ટેજ ઉપર, બહુ મોટું સ્ટેજ હોય અને હજારો દેવ દેવી હોય એની અંદર પાત્રો તરીકે, બધા એના રોલ આવે. એક નાટક પૂરું થાય ત્યાં 10,000 વર્ષ લાગે. કેટલા? 10,000 વર્ષ ચાલે. આજ તો હજી આપણે બધા 100-200-500-1,000-2,000 વર્ષમાં એમના ગીત ગાતા હોય તો ત્યાં તો હજી માંગલિક જ ચાલતું હોય. એવું બધું ત્યાં અત્યારે ચાલતું હશે, પણ એમના પવિત્ર સમ્યક જ્ઞાનમાં એમણે એક ટીકાની વિશિષ્ટતા એ કરી છે કે સાંભળનારા વાંચનારાના આત્માને સિદ્ધ પદે એમણે સ્થાપ્યા છે, કે તમે અમારાથી નીચા નથી, અમે કાંઈ ઊંચા છીએ ને તમે કાંઈ નીચા છો એ વાત જૈન દર્શનમાં નથી. કૃપાળુદેવે તો 16 વર્ષે 15 વર્ષ ને 10 મહિના થયા હતા. સર્વાત્મા સમ દ્રષ્ટિ દેવા વચન ને હૃદય, બધા આત્મામાં એક સરખી દ્રષ્ટિ રાખો, એવું સમયસારનું મંગળિક એમણે આગાથાની ટીકામાં કર્યું છે. એ સિવાય એમણે એક બીજી વાત પણ લખી છે, એ વાત એમણે એ લખી છે કે આ શાસ્ત્ર છે એ અરિહંત પ્રવચનનો અવયવ છે. સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્ર પરમાત્માએ સમવ શરણની અંદર જે દિવ્ય ધ્વનિનો પ્રકાશ કર્યો એને અરિહંત પ્રવચન કહે છે. એમાંનો એક અંશ છે, કેમ કે એમના જેટલું સામર્થ્ય તો હજી મેં પ્રગટ કર્યું નથી અને મારી વાણીમાં પણ એટલો યોગ નથી જેટલો દિવ્ય ધ્વનિમાં હોય છે. એ દિવ્ય ધ્વનિના નિમિત્તે તો સમવ શરણમાં ધાણી ફૂટે એમ આત્મજ્ઞાન બધાને સાક્ષાત્કાર આત્મજ્ઞાનનો થવા માંડે એવું સામર્થ્ય હોય છે. એ વાણીનો આ એક અવયવ છે એટલે આ વાણી પણ નિષ્ફળ જવાની નથી. અને નિષ્ફળ નથી ગઈ એની ખાતરી કે કૃપાળુદેવના ગુરુદેવ જેવા યુગ પુરુષ પણ આ નિમિત્તે થયા, સમયસારના નિમિત્તે થયા. અને સામાન્ય રીતે જે કોઈ જ્ઞાનીની વાણી પ્રકાશે છે એમાં નિમિત્તત્વ હોવાથી નિમિત્તપણું પણ ક્યાંક ને ક્યાંક એનો છેડો અડતો જ હોય છે. કોઈ દિવસ કાં તો વાણી ન નીકળે એવા જ્ઞાનીઓ પણ થાય છે, મુખ કેવળીઓ પણ થાય છે, મુખ જ્ઞાનીઓ પણ થાય છે,
એ બોલ્યા વિના સીધા લેમાં પહોંચી જાય છે. પણ બીજા અનેક જ્ઞાનીઓ એવા થાય છે કે જે જગતને ઉપકારી થાય છે, અને જ્યારે એમને વાણી નીકળે છે ત્યારે નિયમથી કોઈ જેની કાળ લબ્ધિ પાકી હોય છે, જેનું ભવિતવ્ય પાક્યું હોય છે, આ કોઈને કોઈ જીવનો નિવેડો સંસારનો આવી જાય છે અને અંતે સિદ્ધપદમાં બિરાજમાન થઈ જાય છે. એટલે એમણે અહીંયા એક વાત કરી છે, બે વાત કરી એમાં. એક તો સિદ્ધપદ સ્થાપ્યું છે, બીજી વાત કરી એમાં એ વાત છે કે અરિહંત પ્રવચનનો આ અવયવ છે, શબ્દ બ્રહ્મ છે, અને
કેવળી ભગવાન સર્વજ્ઞ પ્રણીત હોવાથી કેવળીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર અને એ સાંભળીને પોતે જ સાક્ષાત્કાર કરનાર, અનુભવ કરનાર એવા શ્રુત કેવળીને ગણધર દેવોએ જે વાત કહી છે એ વાત આ સમયસારની અંદર હું કહીશ. ગણધરદેવને અને છેલ્લા શાસન નાયક મહાવીર પરમાત્માને 500 વર્ષ થઈ ગયા છે. જ્યારે કુનકુંદાચાર્ય દેવ આ વાત લખે છે ત્યારે મૂળ ગાથામાં જેમણે કહ્યું છે કે સુત સૂય કેવલી ભણિયમ, સુત કેવળીએ કહેલું હું પ્રાભ્રત એટલે હું ભેટ આપું છું. પ્રાભ્રતને ભેટણું કહે છે, ભેટ આપવાની ચીજને ભેટણું કહે છે. હું જગતને આ ભેટ આપીને જાઉં છું. એ ભેટ એવી છે કે જે સ્વીકાર કરશે એ પરમાત્મા થઈ જશે. એટલે એવી ભેટ એ આપતા ગયા છે, અને એ કોઈ કલ્પના માત્ર નથી, શું એ એક સપ્રમાણ વાત છે. અને જે જે આત્માઓ જે સાક્ષાત્કાર કરશે એ અવશ્ય મોક્ષ પદને નિર્વાણ પદને પામશે ને પામશે જ. એ પ્રમાણે એમણે આ ગાથામાં માંગલિક કરેલું છે, અને એ મુખ્ય વાત છે એમની દિવ્ય ધ્વનિની, શબ્દ બ્રહ્મની. શબ્દોની અંદર એક એવો પ્રકાર હોય છે કે એ શબ્દો વાતાવરણની અંદર ફેલાય છે, ટ્રાન્સમિટ થાય છે કે નથી થતા. આ એનું પ્રવચન વિશ્વમાં સાંભળવું હોય તો સાંભળી શકાય એવી વ્યવસ્થા હોય છે. એનો અર્થ કે એ શબ્દનો પડઘો પડે છે. એટલે એમણે જ્યારે એમ કહ્યું કે હું પણ સિદ્ધ પરમાત્મા છું ત્યારે બધાને આત્મામાં એવો પડઘો પડ્યો એમ કે છે. એવી યોગ્યતાવાળાને કે હું પણ સિદ્ધ, કેમ કે પડઘો તો જેવો અવાજ નીકળે એવો જ પડે, જેવો અવાજ નીકળે એવો જ પડઘો પડે. એટલે એમણે એમને પોતાને અવાજ એમ આવ્યો અંતરમાંથી કે હું સિદ્ધ, હું સિદ્ધ એ શબ્દાત્મક છે, અને અનક્ષરપણે અશબ્દાત્મકમાં એને ઓમકાર નાદ કહે છે. એવું જ્યારે અંદરથી નાદ પણ આવે છે, કોઈ કોઈ આત્માઓને એવો નાદ આવે છે. ગુરુદેવ શ્રીને એવો ઓમકાર ધ્વનિ, ઓમકાર નાદ બે વખત આવેલો. એક વખત મીછિયામાં ગામ બાર વડલા નીચે એ સમયસારનો સ્વાધ્યાય કરવા ગયેલા પહેલા વહેલા, અને જ્યાં એમને ઘણું કરીને ત્યાં જ આત્મજ્ઞાન થયું છે ત્યાં ઓમકાર નાદ આવેલો. અને એક વખત વાંકાનેરના કે અમરેલીના કોઈ ઉપાશ્રયની અંદર પોતે ધ્યાનમાં હશે ત્યારે પણ એમને અંદરથી ઓમકાર નાદ આવેલો. અને સમોસરણમાં આપણે અહીંયા ઢોલને શરણાઈ વગાડીએ ત્યાં દેવો દૈવી વાજિંત્રો વગાડે છે એ 12.5 કરોડ હોય છે. કેટલા? 12.5 કરોડ દૈવી વાજિંત્રો ત્યાં વાગે છે ભગવાનની દિવ્ય ધ્વનિ. પછી છૂટે છે, પહેલા વાગી જાય, વાજા વાગી જાય. અને એ પહેલા એમણે એ 12.5 કરોડ ના વાજા સાંભળ્યા અને પછી દિવ્ય ધ્વનિ સાંભળ્યા અહીંયા સૌરાષ્ટ્રની ધરતી ઉપર. એ રીતે અહીંયા એમણે એક વાત કરી છે કે આ પ્રતિછંદના સ્થાને છે. પ્રતિછંદ છે એ શાસ્ત્રીય સાહિત્ય ભાષાનો શબ્દ છે. ગુજરાતીમાં આપણે એને પડઘો કહીએ છીએ, અંગ્રેજીમાં એને ઇકો કહે છે, હિન્દીમાં શું કહેતા છે પ્રતિછંદને? પ્રતિછંદ કદાચ કહેતા છે. એ પડઘો એવો પડ્યો છે. હું પણ સિદ્ધ છું તો એ પાત્ર આત્માઓમાં એમ આવ્યું કે હું પણ સિદ્ધ છું. આચાર્ય દેવે તમે સિદ્ધ છો જ, ત્યાં અંદરથી અવાજ આવે પણ હું પણ સિદ્ધ છું. એ રીતે ગાથાનું માંગલિક થાય છે અને પરિણમનમાં પાત્ર જીવોને પણ એવા માંગલિક ભાવો આવે છે, માંગલિક પરિણામો આવે છે. એ બધા આત્મભાવો છે. એ આત્મામાંથી નીકળેલા ભાવો હોવાથી ભલે હજી સમ્ય જ્ઞાન ન થયું હોય તો પણ એને આત્મભાવો જ કહેવામાં આવે છે. એ રીતે આ ગાથાનું માંગલિક છે. અહીંયા સ્વાધ્યાય સમાપ્ત.